ശവശ്രാവണം ഓംകാര ബിന്ദു സംയുക്തം നിത്യം ധ്യായന്തി യോഗിന കാമദം മോക്ഷദം ചൈവ ഓംകാരായി നമോ നമഃ. മംഗളം ഭഗവാൻ വീരോ മംഗളം ഗൗതമോ ഗണി മംഗളം കുന്ദാര്യോ ജൈന്ദർമോസ്തു മംഗളം. സർവമംഗളമാംഗല്യം സർവകല്യാണകാരകം പ്രധാനം സർവധർമാണം ജൈനം ജയതു ശാസനം. നമ സമയസാരായ യശ്വാനുഭൂതിയ ചകാശത്തെ ചിത്സ്വഭാവായ ഭാവായ സ്വർഭാവാന്തരച്ഛിതെ ഏകോമേ ശാശ്വതോ അപ്പാഗ്നാൻ ദർശൻ ലക്ഷണോ ശേഷാമേ ബാഹിരാ ഭാവാ ശുഭ സംയോഗ ലക്ഷണ. മാറോ സുശാശ്വത ഏക ദർശന ജ്ഞാന ലക്ഷണ ജീവ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમાંય કરે અન્ય તે મારું જરી પ્રમાણ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસુમો પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાતે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જે કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું છું કેવડી કથિતા સમય પ્રાપ્ત કહું. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાનુભવ તેરને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્ય વિશે. ઓમ શ્રી નમઃદેવ્ય નમઃદેવ્ય નમઃદેવ્ય. આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદ દેવ દ્વારા રચાયેલું આ સમયસાર પરમાગમ શાસ્ત્ર છે. તેના કર્તા કર્મ અધિકાર ઉપર આપણી ચર્ચા ચાલે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં જે અત્યારે આપણે આ વિષય ઉપર જ પ્રવચનો ચલાવેલા છે તેમાં જે આજે પ્રવચન ચાલેલું છે તેમાં 142 ગાથા અને 69 નંબરનો કળશ તેના ઉપર આખું પ્રવચન પૂજ્ય ગુરુદેવશ્રીનું ચાલેલું છે. એક જ પ્રવચનમાં એટલા બધા વિષયો પૂજ્ય ગુરુદેવશ્રીના વિસ્તૃત ચર્ચા દ્વારા આવતા હોય છે. જો જ્ઞાનના વિષયનું સ્પષ્ટીકરણ આવે, અલિંગ્રહણના બોલની ચર્ચા આવે, 320 ગાથાની ચર્ચા આવે, વિકલ્પ કેવી રીતે તૂટે એની ચર્ચા આવે, વિકલ્પ તૂટે કે વિકલ્પ હોય ત્યારે વસ્તુ તો એવી ને એવી જ હોય છે. વિકલ્પ તૂટી જાય એટલે વસ્તુ કાંઈ ફરી જાય, કે જે સંબંધીનો વિકલ્પ હોય એનાથી કાંઈ જુદી વસ્તુ હોય એવું આમાં કહેવાનો આશય નથી. બહિર્લક્ષી જ્ઞાનમાં પણ હજી, વિકલ્પાત્મક જ્ઞાનમાં પણ હજી એને બરાબર વાત માં નિર્ણયાત્મક ભૂમિકા આવી નથી. એવા 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 કેટલા વિષયો પૂજ્ય ગુરુદેવશ્રી સ્પષ્ટ કરતા હોય છે. એટલું બધું સ્વરૂપ પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા ચોખ્ખું થયું છે કે આચાર્ય ભગવાને લખેલા શાસ્ત્રો જે જીનેન્દ્ર ભગવાનની સમજો કે સાક્ષાત દિવ્ય ધ્વનિમાંથી ઉતરેલા છે અને એમાં એનું સ્પષ્ટીકરણ જે પૂજ્ય ગુરુદેવશ્રી પણ પોતે વિદેહમાં હતા અને સાક્ષાત દિવ્યધ્વનિ એણે સાંભળી અને એવું જ નિરૂપણ એના દ્વારા આખું એમ કે દિવ્યધ્વનિ જાણે અહીંયા ઉતરી પડી હોય એવું આપણને લાગે એવી એવી કોઈ મહાનતાથી આખું આ પ્રકરણ પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા પંચપરમાગમ એની જે સ્પષ્ટતા આવેલી છે પંચપરમાગમની અને અનેકો શાસ્ત્રની. પૂજ્ય ગુરુદેવશ્રીએ 38 શાસ્ત્રો ઉપર તો જાહેરમાં પ્રવચન કરેલા અને 183 દિગંબર શાસ્ત્રોનો પોતે અભ્યાસ ઘણો સૂક્ષ્મતાથી કરેલો. છેલ્લે સુધી પૂજ્ય ગુરુદેવશ્રી પોતે સ્વયં ચાર ચાર પાંચ પાંચ કલાક શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હતા. જ્યારે જુઓ ત્યારે શાસ્ત્ર અને આચાર્યોના ગહન ભાવો એના જ્ઞાનમાંથી જાણે સર્વાણી ફૂટતી હોય એવી રીતે નીકળતા હોય એવી કોઈ આ પૂજ્ય ગુરુદેવશ્રીની અપૂર્વ તીર્થંકર વત દિવ્ય ધ્વનિ એવી દેશના આપણી પાસે આવી ગઈ. એવા ભાગ્ય છે આપણા કે ખરેખર સિમંદર ભગવાનનો સીધો સાક્ષાત અક્ષરદેહ આપણી પાસે અહીંયા આવ્યો. સિમંદર ભગવાનની તો નિરક્ષરી વાણી હોય પણ એમાં ઓમ છૂટે એ ઓમના જે ભાવો છે એ ભાવો પૂજ્ય ગુરુદેવશ્રી આપણને અહીંયા એણે પોતે એના શબ્દ જ્ઞાન દ્વારા આપણને ભાવો અહીંયા આપી દીધા. એવી કોઈ અપૂર્વતાથી પૂજ્ય ગુરુદેવશ્રીએ આ સ્પષ્ટીકરણ કરેલું છે. કોઈ અલૌકિક સ્પષ્ટીકરણ આપણી પાસે એટલું બધું ઉપલબ્ધ છે કે નિયમિતપણે તો કાંઈ ખામી છે જ નહીં. નિયમિતપણે એટલી બધી ઉપલબ્ધિ છે આપણી પાસે કે કોઈ જીવ જો પોતાના ઉપાદાન ઉપડવાની તૈયારીવાળો હોય તો એનું કામ તો ત્વરિતમાં થઈ જાય. આત્મ અનુભૂતિ એક બાજુ એમ કહેવામાં આવે કે કઠિન છે અને અશક્ય નથી. 60માં કળશમાં કીધું છે કે કઠિન છે પણ અશક્ય નથી. એક બાજુ એમ કહેવામાં આવે એકદમ સરળ છે. જ્યાં તું તારા સ્વરૂપમાં જ્ઞાયક ભાવમાં અભેદ કિલ્લામાં જ્યાં તું તારું અહમ કરી દે, જ્યાં તારો પગ ત્યાં મૂકી દે, ત્યાં જ તને પરમાત્મા પણ પ્રગટ થઈ જાય. એટલે આ આખો વિષય જે ચાલે છે એ આખો વિષય અનુભૂતિનો વિષય છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે એ એક દ્રષ્ટિનો વિષય છે, અને એ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિ અને જ્ઞાનમાં કેવી રીતે આવે, એની અનુભૂતિ કેવી રીતે થાય, એનું સાક્ષાત પ્રત્યક્ષ વેદન કેવી રીતે થઈ જાય, એના ઉપર આપણી દ્રષ્ટિ કેવી રીતે પડી જાય, અને જે અનાદિથી ચાલતા બહિર્લક્ષી કે અંતરલક્ષી વિકલ્પો, બહિર્જલ્પ ને અંતરજલ્પ એવા જે વિકલ્પો જે ચાલ્યા કરે છે, એ વિકલ્પોથી નિવૃત્તિ કેવી રીતે થઈ જાય, અને સાક્ષાત સમયસારમાં આપણું ભેટવું કેવી રીતે થઈ જાય, એવી આ કળશો અને આ ગાથાઓમાં એવી ચર્ચા આચાર્ય ભગવાને ભરી દીધી છે. ઘણો દ્રષ્ટિનો વિષય ઘણો સાંભળી લીધો હોય, ખ્યાલમાં આવી ગયો હોય, જ્ઞાનનું પ્રકરણ પણ એને જ્ઞાનના સ્વભાવથી નક્કી કર્યું હોય, અને જ્ઞાનની એમ કે પર્યાયના પ્રધાનપણાથી પણ એને નક્કી કરી લીધેલું હોય, અને જીવ જો ક્યાંય અટકતો હોય તો એ ક્યાં અટકે છે, એ અટકણ કેવી રીતે નીકળી જાય, એનું સાક્ષાત વર્ણન આ પ્રવચનોમાં પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા અને આચાર્ય ભગવાન દ્વારા આ ગાથાને આ કળશોમાં આવેલું છે. એક દ્રષ્ટિનો વિષય ને એક જ્ઞાનનો વિષય આપણે કાલ પણ ચર્ચા લીધેલી હતી. આખું સ્વરૂપ એમાં ભરેલું છે. એ વાસ્તવિકપણે જ્યારે જીવને સમજાઈ જાય છે ત્યારે એને ખરેખર સમજાય છતાં વિકલ્પો ચાલ્યા કરે છે, અને સમજાઈ ગયું હોય એટલે કે થોડું ખ્યાલમાં આવી ગયું હોય પણ વિકલ્પોની પરિપાટી એની છૂટતી નથી. કાં દ્રવ્ય સંબંધી વિકલ્પ ચાલે, કાં પર્યાય સંબંધી વિકલ્પ ચાલે, કાં દ્રવ્ય પર્યાય સંબંધી વિકલ્પ ચાલે, કાં નિશ્ચય નહીંનો વિકલ્પ ચાલે, કાં વ્યવહાર નહીંનો વિકલ્પ ચાલે, કાં નિશ્ચય ને વ્યવહાર બેને ભેગા કરીને પ્રમાણનો વિકલ્પ ચાલે, એવું વિકલ્પાત્મક પરિણમન જીવનું અનાદિથી ચાલી ગયું છે. અને એ વિકલ્પાત્મક પરિણમનમાં એ ચાલતા 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 એને મુખ્ય વસ્તુના જ્યાં વિકલ્પો ચાલે છે ત્રિકાળી દ્રવ્યના, ત્યાં એ સંતોષાઈ જાય છે. એને એમ થઈ જાય છે કે હવે બસ સ્વરૂપ તો આવું જ છે, આ મારા ખ્યાલમાં આવી ગયું છે, પણ એને અવ્યક્તપણે અંદરમાં એટલા બધા વિકલ્પો ચાલતા હોય છે કે એ વિકલ્પોને પકડી નથી શકતો, અને વિકલ્પોને જે રીતે વિકલ્પો ચાલ્યા કરે છે એ ધસમસતા વિકલ્પો ચાલતા હોય છે, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક. વિકલ્પની પરિપાટી ક્યારેય અટકતી નથી, પણ જ્યાં વિકલ્પ ચાલે છે ત્યાં જ એની સાથે એક જ્ઞાન રહેલું છે. એ જ્ઞાન છે એ વિકલ્પથી જુદું છે. એ જ્ઞાનને વિકલ્પ એકમેક નથી થઈ ગયા,
જ્ઞાન કોઈ જુદું કાર્ય કરે છે અને વિકલ્પ એક બીજી પ્રવૃત્તિ ચાલે છે આ. કારણ કે જો વિકલ્પ ને જ્ઞાન એકમેક થઈ ગયા હોય તો વિકલ્પ છે એવી પણ જ્ઞાનમાં ખબર ન પડે. એટલે વિકલ્પ જુદો છે, જ્ઞાન જુદું કામ કરે છે. વિકલ્પ જુદું કામ કરે છે, જ્ઞાન જુદું કામ કરે છે. જ્ઞાન જાણ્યા કરે છે, વિકલ્પ થયા કરે છે. વિકલ્પ દ્રવ્ય સંબંધીનો હો, વિકલ્પ પર્યાય સંબંધીનો હો, વિકલ્પ દ્રવ્ય પર્યાય સંબંધીનો હો, વિકલ્પ તે વિકલ્પ છે અને જ્ઞાન તે જ્ઞાન છે. જ્ઞાનમાં જાણવું ચાલ્યા કરે છે. જ્ઞાનમાં જાણવું 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 એવો સ્વભાવ નિરંતર વહેતા પ્રવાહ રૂપે ચાલ્યા કરે છે. એવી કોઈ જ્ઞાનની સ્થિતિ છે, એવી કોઈ જ્ઞાનની સ્થિતિમાં અને વિકલ્પની સ્થિતિમાં જીવ ઉભો છે ત્યારે એને વિકલ્પ કેવી રીતે તૂટે એના ભેદ જ્ઞાનની ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રી અપૂર્વ રીતે કરે છે કે જો તને ઉર્ધ્વપણે તારું જ્ઞાન ખ્યાલમાં આવવા માંડે તો વિકલ્પ હોવા છતાં વિકલ્પ નહીં દેખાય. વિકલ્પને દૂર કરવાનો વિચાર જ કરમાં, તું જ્ઞાનને ઉર્ધ્વ કરવાનો વિચાર કર. ઈષ્ટોપદેશમાં એક ગાથા આવે છે, ઈષ્ટોપદેશમાં જ છે ઘણે ભાગે, દેખે છતાં નહીં દેખતો, ચાલે છતાં નહીં ચાલતો, બોલે છતાં અબોલ, એવો તત્વસ્થિત અડોલ. વિકલ્પ દેખાય છે છતાં દેખતો નથી, વિકલ્પ ચાલ્યા કરે છે છતાં વિકલ્પરૂપ પોતે ચાલતો નથી, આવા વિકલ્પ ચાલે છે એવો ભાષા નીકળે છે છતાં એ પોતે તો અબોલ છે. કારણ કે પોતે તત્વસ્થિત અડોલ છે, એવું પોતાનું ચૈતન્ય તત્વ છે, એવો પોતાનો જ્ઞાયક ભાવ છે, એવી પોતાની અપરિણામી વસ્તુ છે, એવો પોતાનો ભૂતાર સ્વભાવ છે, એવો એકરૂપ સ્વભાવ છે, એવું અનાદિ અનંતપણું એનું નિત્યપણે રહેલું છે. એવી જે શાશ્વત વસ્તુ છે એ વસ્તુ તો વસ્તુપણે જ છે, એ વસ્તુમાં વિકલ્પ નથી, વસ્તુનો વિકલ્પ ચાલે છે. વસ્તુમાં વિકલ્પ નથી, વસ્તુ વિકલ્પરૂપ નથી થઈ, પણ વસ્તુ સંબંધી એને વિકલ્પ ચાલ્યા કરે છે. એ વસ્તુ સંબંધી વિકલ્પ વસ્તુની બહાર ચાલે છે. એ વસ્તુ સંબંધી વિકલ્પ જે વસ્તુની બહાર ચાલે છે એ વિકલ્પ સાથે એક જ્ઞાન રહેલું છે, એ જ્ઞાનમાં આત્મા રહેલો છે, એવી કોઈ સ્થિતિનું વર્ણન છે. એ જ્યારે ખ્યાલમાં આવી બધી સ્થિતિ આવે ત્યારે કોઈ ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ ચાલુ થવા માટેની એક કળા એને અંદરથી ખીલી નીકળે છે કે વિકલ્પ જુદો, જ્ઞાન જુદું અને જ્ઞાનમાં રહેલો જ્ઞાયક. આવી કોઈ સ્થિતિ એની પાસે વર્તમાનમાં અજ્ઞાની જીવ પાસે રહેલી છે. વર્તમાનમાં અજ્ઞાની જીવ પાસે પણ આવી સ્થિતિ રહેલી છે. જ્ઞાનમાં માત્ર જાણવું છે, વિકલ્પ વિકલ્પની જગ્યાએ છે અને જ્ઞાયક છે એ તો જાણનાર તત્વ છે. એવી કોઈ વસ્તુ સ્થિતિમાં એણે એક વિચાર દશા કરીને નિર્ણયની ભૂમિકા ઉત્પન્ન કરવાની છે. એવી જ્યારે વિચાર દશામાં આવો વિચાર ચાલ્યા કરે, વિચારનું મંથન ચાલ્યા કરે, ત્યારે એ વિચાર દશામાં એક જ્ઞાન ઉઘડતું દેખાય છે. એને જ્ઞાન ખ્યાલમાં આવે છે, જ્ઞાન ખ્યાલમાં આવે છે કે જ્ઞાનમાં તો જાણવું ચાલે છે. આ વિકલ્પ થયો તો કે અહીંયા જાણવું થયું, આ જ્ઞાયક છે તો કે અહીંયા જાણવું થયું, તો કે જાણવું થયું એ વિકલ્પ જ્ઞાયક છે એવું જાણવું, વિકલ્પ છે એવું જાણવું, પણ અહીંયા જાણવું ચાલે છે. જાણવામાં વિકલ્પ નથી હોતો, જાણવામાં વિકલ્પ નથી હોતો. એ જ્ઞાયક સંબંધીનો વિકલ્પ જ્યાં ચાલે છે, પર્યાય સંબંધીનો વિકલ્પ જ્યાં ચાલે છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ સંબંધી જ્યાં વિકલ્પ ચાલે છે, એ વિકલ્પથી જુદું કોઈ જ્ઞાન છે એ જ્ઞાન જાણનારને જાણી રહ્યું છે. એવી કોઈ સ્થિતિ વર્તમાનમાં દરેક જીવ પાસે મોજૂદ પડી છે, મોજૂદ. આમાં ચર્ચા આવી ને આમાં કે બધના વિકલ્પ કરે, કર્મથી બંધાયેલો છું એવા વિકલ્પ કરે, તો અબધના વિકલ્પને છોડે. છોડે એટલે કે ત્યારે અબધનો વિકલ્પ ન હોય, જ્યારે એક વિકલ્પ ચાલતો હોય ત્યારે બીજો વિકલ્પ નિયમથી ન હોય. એનો મતલબ કે એ વિકલ્પ તૂટી ગયો છે એમ નહીં, એ ગૌણ થઈ જાય છે, એ ન હોય ત્યારે. જ્યારે બધનો વિકલ્પ ચાલે, કારણ કે પર્યાય એક સમયમાં એક ગુણની એક હોય, તો એક ગુણની એક પર્યાયમાં એક જ ભાવ ચાલે, બીજો ભાવ બીજા સમયની બીજી પર્યાયમાં ચાલે, ત્રીજો ભાવ ત્રીજા સમયની ત્રીજી પર્યાયમાં ચાલે, અનંત ગુણ એની અનંત પર્યાયો પ્રત્યેક સમયે પ્રગટ હોય તો જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનો ભાવ ચાલે, ચારિત્રની પર્યાયમાં અત્યારે એને સ્થિરતારૂપ પરિણમનનો હોય એટલે અસ્થિરતાજન્ય એવો એને રાગાદી ભાવ ચાલે, રાગાદી ભાવ એટલે વિકલ્પ, અને જ્ઞાયક ભાવ તો એવો ને એવો છે, શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલે અથવા તો સમ્યકત્વ ચાલે. આ ચાર પ્રકાર છે, એક જ્ઞાયક ભાવ છે, એક શ્રદ્ધાનું પરિણમન, એક જ્ઞાનનું પરિણમન, એક ચારિત્રનું પરિણમન. આવી સ્થિતિ અત્યારે જીવ પાસે મોજૂદ રહેલી છે. તો એ બધનો વિકલ્પ કરે તો અબધનો વિકલ્પ છોડે, પછી અબધનો વિકલ્પ કરે તો બધનો વિકલ્પ છોડે, પછી બધ અબધ બે છું એમ વિકલ્પ કરે તો પણ સ્વરૂપને ગ્રહણ કરતો નથી એટલે એ વિકલ્પ જ છે. એમ ત્રણ પ્રકારના વિકલ્પની ચર્ચા અહીંયા કુંકુંદ આચાર્યએ બે પ્રકારના લીધા છે, અમૃતચંદ્ર આચાર્યએ બધ બધ બે વિકલ્પનું જોડકું ભેળવું છે એમાં, કે આવો ઉભ્યાભાસીનો પણ એક પ્રકાર છે, મોક્ષમાં પ્રકાશકમાં પણ આવ્યો છે, એવો ઉભ્યાભાસીનો એક પ્રકાર છે કે અમે દ્રવ્યને જાણીને પર્યાયને જાણી, ગુરુદેવે કીધું કે એ અમારું અનેકાંત છે એમ માને છે લોકો. અમે દ્રવ્યને બરાબર માની છીએ, પર્યાયને બરાબર માની છીએ, એવું દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે એમના અનેકાંત છે, તો કે અનેકાંત એ મિથ્યા અનેકાંત છે ભાઈ. અનેકાંત એને કહેવાય કે સમ્યક એકાંતનું જ્યાં સુધી ગ્રહણ ત્રિકાળી દ્રવ્યનું ન થાય ત્યાર સિવાયનું કોઈ પણ અનેકાંત છે એને વાસ્તવિક અનેકાંત નામ આપી શકાતું નથી. એવું અનેકાંત દ્રવ્ય તે હું અને પર્યાય તે હું નહીં, એનું નામ સમ્યક એકાંત. અને એ દ્રવ્ય તે હું એ સમ્યક એકાંત થયું ત્યારે પર્યાય તે હું નહીં એવું સમ્યક એકાંતમાં આવ્યો ત્યારે એને વાસ્તવિકપણે સમ્યક અનેકાંતનો જન્મ થાય. એવી સ્થિતિમાં જીવ આવે ત્યારે વિકલ્પ તૂટે અને વિકલ્પથી પાર થાય. તો એવી કોઈ સ્થિતિ જીવ પાસે જ્ઞાયક ભાવ શ્રદ્ધાનું પરિણમન, જો શ્રદ્ધા હોય ને એ શ્રદ્ધાને કહેવાય વૃત્તિ. આમાં ચર્ચા આવી ને હમણાં પ્રવૃત્તિ ને નિવૃત્તિની, પ્રવૃત્તિ ને નિવૃત્તિની એક ચર્ચા ગુરુદેવે આજે લીધી. ગુરુદેવ તો એટલી બધી વાત લે છે, પછી આ ઘટઘટ અંતર જીન બસે એની વાતે આવી, કેટલી વાતો આવે છે ગુરુદેવના પ્રવચનમાં, તો આપણે તો આપણી જેટલી ક્ષમતા અનુસાર આપણે એની ચર્ચા કરી શકીએ. ગુરુદેવ તો જ્ઞાનનો દરિયો, એક એક પ્રવચનમાં અમૃત પીવડાવ્યા કરે છે બધાને. વૃત્તિ, વૃત્તિ કોને કહેવાય? વૃત્તિ, વૃત્તિ છે ને એ શ્રદ્ધાની પર્યાય છે, શ્રદ્ધાની પર્યાય એને કહેવાય વૃત્તિ. કોઈ એમ કે ને કે આની વૃત્તિ આવી છે, આની વૃત્તિ આવી છે, આની વૃત્તિ અત્યારે આવી છે, તો એ અભિપ્રાયનું કથન છે, અભિપ્રાય વૃત્તિ. પછી કોઈ પ્રવૃત્તિની ચર્ચા આવે, પ્રવૃત્તિ, વૃત્તિ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. વૃત્તિ એટલે અભિપ્રાય, પ્રવૃત્તિ એટલે જ્ઞાન, એટલે કે ક્રિયા જ્ઞાનની, એને પ્રવૃત્તિ કહેવાય. વૃત્તિ એટલે શ્રદ્ધા અભિપ્રાય કહેવાય, પ્રવૃત્તિ એટલે કે જ્ઞાનનું પરિણમન, જ્ઞાનની ક્રિયા ચાલતી હોય એને પ્રવૃત્તિ કહેવાય, અને નિવૃત્તિ છે એ ઠરવું ચારિત્ર, એને નિવૃત્તિ કહેવાય. એમ વૃત્તિ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. વૃત્તિ એટલે શ્રદ્ધા, પ્રવૃત્તિ એટલે જ્ઞાન, નિવૃત્તિ એટલે ચારિત્ર. એ જેની વૃત્તિ સવળી થઈ જાય, જેની વૃત્તિ સવળી થઈ જાય એની પ્રવૃત્તિ અને નિવૃત્તિ પણ સવળી થઈ જાય. જેની વૃત્તિમાં ભૂલ હોય, અભિપ્રાયમાં ભૂલ હોય, શ્રદ્ધામાં ભૂલ હોય, વિશ્વાસમાં ભૂલ હોય, એના જ્ઞાનમાં અને ચારિત્રમાં ભૂલ હોય, હોય અને હોય જ. પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું કે ગમે તેટલી ક્રિયા કરતો હોય, જંગલમાં જઈને વસતો હોય, રાજપાટ હોય એ છોડી દેતો હોય, છતાં પણ ખરેખર એ વાસ્તવિક ક્રિયા નથી. જ્યાં સુધી શ્રદ્ધાપૂર્વક જ્ઞાનની ક્રિયા સમ્યકપણે ન ચાલે ત્યાં સુધી કોઈ પણ ક્રિયાને વાસ્તવિક ક્રિયા કહેવામાં આવતી નથી. તો અહીંયા જે વિકલ્પ તોડવાની જે ચર્ચાનો પ્રકરણ ચાલે છે, હવે એમાં વિકલ્પ તૂટે કેવી રીતે? કે જ્યાં સુધી દ્રવ્ય સ્વભાવમાં અહમ અને એનું વાસ્તવિક જ્ઞાન જીવને ન થાય ત્યાં સુધી વિકલ્પની પરિપાટી ન તૂટે. હવે આખો આત્મા છે ને, આખો અખંડ આત્મા, એક ધ્રુવ સ્વરૂપ આત્મા છે, એ અનાદિ અનંત આત્મા છે, ચૈતન્યમય આત્મા છે, ત્રિકાળ આત્મા છે, એ આખી અંદરમાં એની અનંત શક્તિવાનપણું અંદરમાં રહેલું છે, અનંત શક્તિવાનપણું, શક્તિ સંપન્નપણું, અનંત ગુણોપણું રહેલું છે. એ આખો આત્મા છે ને, એ આખા આત્મામાં અભેદ હોવા છતાં એમાં એક અંદરમાં ચાર પ્રકાર રહેલા છે આત્મામાં. ત્રિકાળી દ્રવ્યની વાત ચાલે છે. ત્રિકાળી દ્રવ્યમાં ચાર પ્રકારે ત્રિકાળી દ્રવ્યની મૂલવણી કરી શકાય છે. એ ચાર પ્રકાર કયા છે? તો કે એક તો ત્રિકાળી દ્રવ્ય છે ને, એ પોતે પોતાથી નિર્વિકલ્પ વસ્તુ છે. નિર્વિકલ્પ વસ્તુ માત્ર, નિર્વિકલ્પ વસ્તુ માત્ર, ઈ પોતાનું દ્રવ્ય છે. દ્રવ્ય આત્મદ્રવ્ય, ત્રિકાળતામાં એક દ્રવ્યનો ભાગ, ઈ દ્રવ્ય ભાગ છે, એને કહેવાય નિર્વિકલ્પ વસ્તુ માત્ર, ત્રિકાળતા એની. પછી એનો એક ક્ષેત્રનો ભાગ છે. ક્ષેત્ર આત્માનું કોઈ ક્ષેત્ર છે. કોઈ પણ વસ્તુ હોય ને તો એનું ક્ષેત્ર હોય. તો એ આત્માનું ક્ષેત્ર કેવું છે? તો કે એ નિર્વિકલ્પ વસ્તુનું ક્ષેત્ર છે ને, એ અસંખ્ય પ્રદેશ છે. અસંખ્ય પ્રદેશ, એવા અસંખ્ય પ્રદેશથી લબાલબ ભરેલો એવો એક નિર્વિકલ્પ વસ્તુ દ્રવ્ય, તે અસંખ્ય પ્રદેશી છે. દ્રવ્યે નિર્વિકલ્પ વસ્તુ, ક્ષેત્રે અસંખ્ય પ્રદેશ છે. એમાં એક 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 એમ કરીને પ્રદેશો રહેલા છે. આ પ્રદેશો આમ પથરાયેલા છે. પ્રદેશો એ પ્રદેશો એવી રીતે પથરાયેલા છે કે એમાં સંકોચ વિસ્તાર, સંકોચ વિસ્તાર પણ ચાલ્યા કરે છે. એક નિયત પ્રદેશ શક્તિ એવી 24 નંબરની આત્મામાં, 47 શક્તિમાં, તો એના પ્રદેશો આમ સંકોચ વિસ્તાર, સંકોચ વિસ્તાર થયા કરે. પ્રદેશો કદી ઘટે નહીં, પ્રદેશો કદી વધે નહીં, પણ એમાં સંકોચ વિસ્તાર થયા કરે. તો એવો એક આત્માનો અસંખ્ય પ્રદેશી આત્મા છે, એ એના પ્રદેશ છે. અસંખ્ય પ્રદેશ, નિર્વિકલ્પ વસ્તુ ત્રિકાળ દ્રવ્ય, એનું ક્ષેત્ર એટલે એના અસંખ્ય પ્રદેશ. પછી એનો એક કાળ છે. કાળ, એ આત્માનો કાળ કેવો? તો કે આત્માનો કાળ ત્રિકાળ છે. ત્રિકાળ એનો કાળ છે. ત્રિકાળ એટલે એ જેવો છે એવો છે. ત્રણેય કાળ, ભૂતકાળમાં જેવો હતો, વર્તમાનમાં જેવો છે, ભાવિમાં એવો રહેવાનો છે, એવી પણ ભૂત ભવિષ્ય અને વર્તમાનની અપેક્ષા વગરનો ત્રિકાળ કાળ છે એનો. એ એવો ને એવો છે, એવો ને એવો છે, એવો ને એવો છે. દ્રવ્ય વસ્તુ નિર્વિકલ્પ, ક્ષેત્રે એના અસંખ્ય પ્રદેશ, કાળે એનો ત્રિકાળ કાળ, કે એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો. અને ભાવે અનંત ગુણ, એના ભાવ કેવા છે? એનો ભાવમાં શું ભરેલું છે? તો કે અનંત ગુણો રહેલા છે આત્મામાં. તો અનંત ગુણો એનું નામ ભાવ, ત્રિકાળ એનું નામ એનો કાળ, અસંખ્ય પ્રદેશ એનું નામ એનું ક્ષેત્ર, અને નિર્વિકલ્પ વસ્તુ એનું નામ એની વસ્તુનું દ્રવ્યપણું. એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એનાથી સભર આખું ત્રિકાળી તત્વ, આખું ચૈતન્ય તત્વ, આખું એક અભેદ તત્વ, અખંડ તત્વ, શાશ્વત તત્વ, ધ્રુવ તત્વ, નિત્ય નિરાવરણ તત્વ, નિર્લેપ તત્વ, એવું ને એવું જેને ધ્રુવધામ કહેવામાં આવે, એવા અંદરમાં આખું જે ચૈતન્ય તત્વ છે, એમાં એક ધ્રુવની ધારા, ધ્રુવની ધારા, ધ્રુવની ધારા, ધ્રુવ 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 ધ્રુવ, એવી ધારા અંદર ચાલે છે. અંદરમાં એ ધારા અંદર ચાલે છે, એમાં એનો સ્વભાવ અંદરમાં રહેલો છે. સ્વભાવ અને સ્વભાવવાન અંદરમાં અસંખ્ય પ્રદેશે, એક એક પ્રદેશે અનંત ગુણ વ્યાપકપણે, એની ત્રિકાળતામાં કાળપણે અને દ્રવ્ય નિર્વિકલ્પ વસ્તુપણે આખી એક વસ્તુ અખંડપણે રહેલી છે. એને કહેવાય આખી ચૈતન્ય વસ્તુ, એને કહેવાય દ્રષ્ટિનો વિષય, એને કહેવાય કે ભૂતાર્થ સ્વભાવ, એને કહેવાય જ્ઞાયક ભાવ, એને કહેવાય સકળ નિરાવરણ વસ્તુ, અખંડ, એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર, એ વસ્તુ જે છે એ આખી વસ્તુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ચાર ચાર રીતે અંદરમાં, ચાર પ્રકાર અંદરમાં ભેદ નથી. એવા એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પણ અખંડિત છે. પણ એને તમારે મૂલવણી કરવી હોય તો જ્યારે તમે દ્રવ્યથી ચર્ચા કરો તો તમે એમ કહો કે દ્રવ્ય કેવું? તો કે નિર્વિકલ્પ વસ્તુ છે. તો કે ભાઈ એમાં એનું ક્ષેત્ર કેવું હોય? તો કે એના ક્ષેત્રમાં અસંખ્ય પ્રદેશ હોય. તો કે એનો કાળ કેવો હોય? તો કે ત્રિકાળ એનો કાળ હોય. તો કે એનો ભાવ કેવો હોય? તો કે અનંત ગુણ છે એનો ભાવ હોય. તો આવી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી એક અખંડિત વસ્તુ છે. આ વિકલ્પ કેમ તૂટે એની ચર્ચા ચાલે છે. જે વસ્તુમાં વિકલ્પ નથી, જે વસ્તુ નિર્વિકલ્પ છે, જે વસ્તુ આદરણીય છે, જે વસ્તુ ઉપાદેયભૂત છે, જે વસ્તુ ગ્રહણ કરવા લાયક છે, જે વસ્તુમાં અહમ કરવા લાયક છે, જેને જ્ઞાનનું જ્ઞેય બનાવવા લાયક છે, જેને ધ્યાનનું ધ્યેય બનાવવા લાયક છે, જેને શ્રદ્ધાનું શ્રદ્ધેય બનાવવા લાયક છે, એવી એક વસ્તુ એની પાસે આવી રીતે પડેલી છે. વર્તમાનમાં દરેક સમયે વસ્તુ આવી છે. કોઈ પણ સમય એવો નથી કે એ વસ્તુ અવરાઈ ગઈ હોય, કોઈ પણ સમય એવો નથી કે એ વસ્તુમાં કાંઈ બનાવ બનતો હોય, કોઈ પણ સમય એવો નથી કે એનું અહમપણું જીવ કોઈ સમયે ન કરી શકે એવો કોઈ સમય નથી. એવી એક વસ્તુ એની પાસે અત્યારે વર્તમાનમાં વિદ્યમાનપણે પડેલી છે. હવે એવી વસ્તુમાં દ્રવ્ય તો પોતે નિર્વિકલ્પ છે, એમાં કોઈ વિકલ્પનું પરિણામ નથી, નિર્વિકલ્પ વસ્તુ છે. ક્ષેત્રમાં અસંખ્ય પ્રદેશ છે, એ અસંખ્ય પ્રદેશો છે એ એટલા ને એટલા રહીએ છે, અસંખ્ય પ્રદેશ એ આખી વસ્તુ છે. હવે એનો કાળ છે, કાળ, કાળ એને શું કહેવાય, કાળ એટલે છે ને એની ત્રિકાળતા, ત્રિકાળતાનું નામ છે ને કાળ છે. હવે એ પ્રત્યેક સમયે જે કાળ છે ને ત્રિકાળ, એમાં પ્રત્યેક સમયે એ કાળમાં એક એનો સમય પ્રગટ થાય છે, સમય, સમય, કાળ એટલે સમય. તો એ કાળ આખો ત્રિકાળ છે, એમાં એક એનો વર્તમાન કાળ છે. વર્તમાન કાળ એટલે વર્તમાન સમય છે, પ્રત્યેક સમય છે. પ્રત્યેક સમયે એ કાળ ત્રિકાળ છે, એમાં ખંડ પડી અને એક કાળરૂપી સમય પ્રત્યેક સમયે પ્રગટતા રૂપ હોય છે. હવે એ કાળરૂપી સમય પ્રત્યેક સમયે સમય 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 એને ઉત્પાદ કયો, કાળરૂપી સમય કયો, તમે એને કાળ ત્રિકાળ છે એમાંથી ખંડ પડીને એક કાળનું સમયવર્તી ભાવ પ્રગટ થયો એમ કયો, કાળ પ્રગટ થયો એમ. હવે એની સાથે ભાવ, તો ભાવ શું છે, ભાવમાં અનંત ગુણો છે, એ અનંત ગુણોની અનંત પર્યાયો પ્રત્યેક સમયે પ્રગટ થાય છે, અનંત ગુણોની અનંત પર્યાયો પ્રત્યેક સમયે પ્રગટ થાય છે. હવે પ્રત્યેક સમયે પ્રગટ થાય છે પર્યાયો, એમાં અજ્ઞાની જીવને તો અશુદ્ધતાવાળી પર્યાયો હોય, જ્ઞાની જીવ સાધક થાય તો શુદ્ધતા અશુદ્ધતાવાળી બે પર્યાયો હોય, અને કેવડીને પૂર્ણ શુદ્ધતાવાળી પર્યાયો હોય. હે, તો એ જે ભાવનું જે પર્યાયરૂપી પરિણમન ચાલે છે, એમાં જે પર્યાયનો પરિણમનરૂપ ભાવ ચાલ્યો, એમાં અશુદ્ધતાનું પરિણમન અજ્ઞાની છે, એ કાળ સમયવર્તી છે, અને એ ભાવ એ કાળની સાથે ભળે છે. કાળને કહેવાય ઉત્પાદ અને ભાવને કહેવાય પરિણમન. તો ઉત્પાદ છે એ તો પર્યાયનો સ્વભાવ છે, ઉત્પાદ છે એ શું છે, પર્યાયનો સ્વભાવ છે. એ કાળ જે એક સમયમાં પ્રગટ થયો ઉત્પાદ એ પર્યાયનો સ્વભાવ છે, અને આ ભાવ જે છે એની આરે ભયડો કાળની સાથે ઉત્પાદ સાથે, તો એ ઉત્પાદ છે એ ભાવ એની સાથે ભયડો, તો એ ઉત્પાદ પરિણમનરૂપ થઈ ગયો. શું થયું, ઉત્પાદ પરિણમનરૂપ થઈ ગયો. હવે એ પરિણમન છે એ ભાવનું પરિણમન છે. આ જે કાળ ઉત્પન્ન થયો છે એ તો ઉત્પાદ પર્યાયનો સ્વભાવ છે. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત કીધું ને, તો ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત તો દ્રવ્યનો એક સ્વભાવ છે, એમાં ઉત્પાદ વ્યય છે એ પર્યાયનો સ્વભાવ છે, અને ધ્રુવ છે એ દ્રવ્યનો સ્વભાવ છે. બે સ્વભાવ છે, બેમાંથી કોઈ વિભાવ નથી. એકબીજાની અપેક્ષાએ તમે વિચાર કરો તો દ્રવ્યની અપેક્ષાએ પર્યાયને વિભાવ કહેવાય, ઉત્પાદ વ્યયને, અને ઉત્પાદ વ્યયની અપેક્ષાએ ઉત્પાદ વ્યય છે એ દ્રવ્ય દ્રવ્ય નથી, એટલે એને ઉત્પાદ વ્યયની અપેક્ષાએ દ્રવ્ય એનામાં નથી, દ્રવ્યની અપેક્ષાએ ઉત્પાદ વ્યય એનામાં નથી. બેની પરસ્પર વાત કરવામાં આવે ત્યારે એકબીજાની નિષેધની સ્થિતિ પણ ચાલે. જેમ કે દ્રવ્યમાં પર્યાય નથી એમ છઠ્ઠી ગાથામાં કહીએ, ઉત્પાદ વ્યય આત્મામાં નથી એમ પંચાસ્તિકાયની 18 ગાથામાં કહીએ, અને અલિંગ્રહણના બોલ 20માં એમ કહીએ કે પર્યાય એમ કહે છે કે મારે દ્રવ્યની જ જરૂર નથી, હું પોતે જ દ્રવ્ય છું. હે, તો એ જ્યારે સ્વતંત્રતા સિદ્ધ કરવી હોય દ્રવ્ય પર્યાય દ્રવ્યની અને પર્યાયની, ત્યારે આવી રીતે ચર્ચા આવે. હવે જ્યારે એને તમે બેયને સ્વભાવથી જુઓ, દ્રવ્યને દ્રવ્યના સ્વભાવથી જુઓ, પર્યાયને પર્યાયના ઉત્પાદવ્યયના સ્વભાવથી જુઓ, તો એ ઉત્પાદ વ્યયનો સ્વભાવ છે એ કાયમી સ્વભાવ છે. પર્યાયનો ઉત્પાદ વ્યય સ્વભાવ છે એ કાયમી સ્વભાવ છે. એ કાયમી ઉત્પાદ વ્યયવાળા સ્વભાવમાં શુદ્ધતા કે અશુદ્ધતાનો પ્રશ્ન નથી, સમજો, એમાં શુદ્ધતા કે અશુદ્ધતાનો પ્રશ્ન નથી. એ તો ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય સ્વભાવ જ છે પર્યાયનો. હવે એ પર્યાયના સ્વભાવમાં જ્યારે ભાવનું પરિણમન ભળે છે ત્યારે એમાં અશુદ્ધતાનો જન્મ થાય છે કે શુદ્ધતાનો જન્મ થાય છે, એ ગુણોનું પરિણમન છે. ઓલો સ્વભાવ છે ઉત્પાદવ્યય, અને એ સ્વભાવ છે ઉત્પાદવ્યય એ અનાદિ અનંત છે. ત્રિકાળી દ્રવ્ય જેમ અનાદિ અનંત છે એમ પર્યાયનો ઉત્પાદવ્યય 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 એ પણ અનાદિ અનંત છે. ઉત્પાદમાં જ્ઞાન, વ્યયમાં જ્ઞાન, અને એક સમયની ક્રિયામાં જો એ ભાવનું પરિણમન એમાં ભળ્યું તો એ ભાવની પર્યાયમાં ગુણની પર્યાયમાં જે અશુદ્ધતા હતી એ અશુદ્ધતા ઉત્પાદ સાથે ભળી તો એમ કહેવાય કે આ પર્યાય અશુદ્ધ થઈ ગઈ, આ ઉત્પાદ અશુદ્ધ થઈ ગયો. હવે અશુદ્ધતા તો ગુણોની પર્યાયની છે, પર્યાયનો સ્વભાવ તો ઉત્પાદ વ્યવાળો છે. જેમ કે તમે સિદ્ધની દશા જુઓ તો સિદ્ધની દશામાં એ ઉત્પાદ વ્યય છે, તો એ ઉત્પાદ વ્યય સ્વાભાવિક છે. એમાં ક્યાં અશુદ્ધતા છે? એમાં અશુદ્ધતા નથી. અને એમાં શુદ્ધતા ખરેખર તો ચાર કર્મ આઠે કર્મનો અભાવ થઈ ગયો ત્યારે શુદ્ધતા એકવાર પ્રગટ થઈ ગઈ, પછી તો ત્યાં કાંઈ ક્ષાયી ભાવે ખરેખર લાગુ નથી પડતો, ક્ષયની અપેક્ષા જ નથી ત્યાં. કોઈ કર્મના ક્ષયની અપેક્ષા આવે ત્યારે સિદ્ધ પરમાત્માના ગુણસ્થાનાતીત ભાવને જ્યારે અપેક્ષા આવે ગુણસ્થાનની ત્યારે એને ક્ષાયી કહેવાય. હવે જ્યારે એ ગુણસ્થાનની પરિપાટી જ છૂટી ગઈ, ગુણસ્થાનાતીત થઈ ગયા સિદ્ધ ભગવાન, તો પછી ત્યાં એને કર્મ જ છે નહીં, તો કર્મનો ક્ષયનો ક્ષાયિક ભાવને લાગુ જ ન પડે ત્યાં. એ તો પેલા સમયે લાગુ પડે, જ્યારે કર્મનો અભાવ ત્યાં થવાનો હોય ત્યારે અહીંયા ક્ષયપૂર્વક ક્ષાયિક ભાવ લાગુ પડે. હવે નહીતર ત્યાં તો હવે બીજા સમયથી તો કઈ છે જ નહીં કર્મ, તો ત્યાં શું છે? તો કે ત્યાં ઉત્પાદવે ધ્રુવયુક્તમ સત છે. તો કે ત્યાં ઉત્પાદ કેવો છે? તો કે પર્યાયના સ્વભાવરૂપ ભાવ છે. વ્યય કેવો છે? તો કે એ પર્યાયનો બીજે સમયે વ્યય થાય છે એવો વ્યયનો ભાવ છે. અને પરિણમન? તો કે પરિણમન તો પેલા સમયે સિદ્ધનું થયુંતું એવું જ શુદ્ધ પરિણમન ત્યાં ચાલ્યા કરે છે, ભાવનું શુદ્ધ પરિણમન. કાળની ઉત્પાદરૂપ સ્થિતિ, કાળની બીજે સમયે વ્યયરૂપ સ્થિતિ, અસંખ્ય પ્રદેશ ત્રિકાળમાં એવા ને એવા, વસ્તુ નિર્વિકલ્પ એવી ને એવી, આવી રીતે આખું ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત અનાદિથી ચાલી રહ્યું છે. વર્તમાનમાં અજ્ઞાની જીવ પાસે પણ એનો ઉત્પાદ છે ને એનો સ્વભાવ છે. આ જો સમજવા જેવી વાત છે, જરા સૂક્ષ્મતાથી વિચાર કરવાથી આ ખ્યાલમાં આવશે કે આખા ઉત્પાદને જે આપણે કાઢી નાખીએ છીએ કે ઉત્પાદમાં અશુદ્ધતા છે, પર્યાયમાં અશુદ્ધતા છે, પર્યાય તો સ્વભાવ છે, એનો સ્વભાવ ઉત્પાદ વ્યય છે. પર્યાયમાં અશુદ્ધતા લાગુ ક્યારે પડી? કે જ્યારે ભાવનું પરિણમન ભેળ્યું ત્યારે એ પર્યાયમાં અશુદ્ધતાનો જન્મ થાય છે, ત્યારે અશુદ્ધતા લાગુ પડે છે. બાકી એ પર્યાયને તમે પરિણમન વગર તમે એને સ્વભાવથી જોવો તો એ તો ઉત્પાદ છે, એનો બીજે સમયે વ્યય છે. એ ભાવનું પરિણમન ભેળ્યું એક સમય પૂરતું, પાછું ચાલ્યું ગયું, બીજે સમયે ભયડું પાછું ચાલ્યું ગયું, ત્રીજે સમયે ભયડું પાછું ચાલ્યું ગયું, પણ ત્યાં જે ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય એ તો સામાન્ય સ્વભાવ, પ્રત્યેક સમયે ચાલતો સ્વભાવ છે. એ તો એનું પર્યાયનું સ્વભાવભૂતપણું છે. એ પર્યાયનું પર્યાય પણ ઉત્પાદ થાય છે દ્રવ્યમાંથી, પણ છતાં એ ઉત્પાદ થતા વેદ ભાવનું પરિણમન ભળે છે એટલે એને અશુદ્ધતા કે શુદ્ધતાનો ઉત્પાદમાં એની ઉપાધિ લાગુ પડે છે. ઉત્પાદની ઉપાધિ કહેવાય, ઉત્પાદની વધારાની ચીજ. ઉત્પાદ નથી, ઉત્પાદની વધારાની ચીજ છે. ઉત્પાદ તો જેવો છે એવો થયા જ કરે છે. પ્રત્યેક સમયે ઉત્પાદ કેવો થાય? તો કે જ્ઞાનનો ઉત્પાદ. પ્રત્યેક સમયે બીજે સમયે વ્યય શેનો થાય? તો કે જ્ઞાનનો વ્યય થાય. તો કે એમાં ભયડું શું? તો કે એમાં જેટલું ગુણોનું પરિણમન ભળે, એ ગુણોના પરિણમનની અશુદ્ધતા ભળે તો એ આખા ઉત્પાદને અશુદ્ધ કહી દીધો, અને એમાં જો શુદ્ધનું પરિણમન ભળે તો આખા ઉત્પાદને શુદ્ધ કહી દીધો. ખરેખર એ શુદ્ધને અશુદ્ધ જે કહેવામાં આવે છે એ ગુણોના પરિણમનની અપેક્ષા છે, પર્યાયના ઉત્પાદની અપેક્ષામાં પર્યાય છે. એ તો પ્રત્યેક સમયે ઉત્પાદ દે ઉત્પાદ દે ઉત્પાદ દે ઉત્પાદ દે, એ સ્વાભાવિક એનું પરિણમન ચાલે છે. એ પરિણમનમાં કોઈ અશુદ્ધતા નથી. એ પરિણમનમાં ભાવની જ્યારે પરિણમન સ્થિતિ ભળે ત્યારે એને અશુદ્ધતા કહેવામાં આવે છે. આવી સ્થિતિ રહી છે એટલે અહીંયા સિદ્ધ શું કરવું છે, કહેવાનું તાત્પર્ય શું છે, કે આ બધી સમજણ જ્યારે એના જ્ઞાનમાં વ્યવસ્થિત થઈ જાય છે ને, ત્યારે એને જે ઓલો એમ કે બધ નથી, બધ નથી એટલે પર્યાયમાં બંધ થાય છે, તો પર્યાયમાં બંધ થાય છે એટલે આખી પર્યાયને ઈ જાણે કે આમ બંધરૂપ થઈ ગઈ હોય એમ જોવે છે. ભાવ વગરની હોય જ નહીં, ભાવ વાળી જ હોય, પણ ઈ ભાવ વગરની કોઈ પર્યાય ન હોય. પણ ભાવ અને કાળ ઈ બેયનું તમે મિશ્રણ જ્યારે જોવો ત્યારે તમને અશુદ્ધતા કે શુદ્ધતાનો પ્રકાર દેખાય. હવે જ્યારે એ મિશ્રણની સ્થિતિ દરેક સમયે ચાલુ જ છે, તમારી વાત બરાબર છે, દરેક સમયે એમ જ હોય, પણ એ એક હોય ત્યારે તમે જ્યારે જો એના ઉત્પાદના સ્વભાવથી જ્યારે એના કાળને વિચારમાં લ્યો તો અશુદ્ધતા દૂર કરવાનો તમારો જે ભાવ ચાલે છે એવો વિકલ્પ છૂટી જાય, શુદ્ધતા પ્રગટ કરવાનો જે ભાવ ચાલે છે એવો તમારો વિકલ્પ છૂટી જાય, પર્યાય ક્રમબદ્ધમાં ગુણોના પરિણામમાં જે આવવાની હોય એ જ આવે છે એવો ભાવ તમારો ઉત્પાદના સ્વકાળમાં કેળવાઈ જાય, અને એ કેળવણી થતા પર્યાય ઉપરની નજર છૂટી જાય અને દ્રવ્ય ઉપર નજર વહી જાય. આનું તાત્પર્ય છે. આમાં એકદમ સાચી વાત છે કે જ્યારે કાળનું પરિણમન હોય ત્યારે ભાવ એની સાથે જ રહેલો હોય છે, પણ કાળમાં ભાવ નથી, દ્રવ્ય ક્ષેત્રરૂપ નથી, ક્ષેત્ર કાળરૂપ નથી, કાળ ભાવરૂપ નથી. જો તમે એને એવી રીતે વિચારમાં લ્યો તો દ્રવ્ય દ્રવ્યથી છે, ક્ષેત્રથી નથી, ક્ષેત્ર ક્ષેત્રથી છે કાળથી નથી, કાળ કાળથી છે ભાવથી નથી, ભાવ ભાવથી છે દ્રવ્યથી નથી, એમ ચારેયને તમે જો એક 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 વસ્તુથી જોવો તો બધા સ્વતંત્ર છે. કારણ કે ભાવમાં ગુણનું પરિણમન થાય છે તો કાળમાં તો એવું નથી, કાળમાં તો ઉત્પાદ છે અંશિક, ક્ષેત્ર તો અસંખ્ય પ્રદેશ રહી ગયા છે એમાં પ્રદેશ વધઘટ થતા નથી, અને નિર્વિકલ્પ વસ્તુ તો દ્રવ્ય રૂપે રહી ગઈ છે. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અખંડતાથી જોવો તો એ એકરૂપ અખંડ અભેદ સ્વરૂપ છે, અને એમાં જે ખંડ પડે છે એ ખંડ પડ્યો એને સમય કીધો, એને ઉત્પાદ કીધો, અને જે ભાવનું પરિણમન થયું એને ગુણોની પર્યાયની અશુદ્ધતા કે શુદ્ધતા કીધી. હવે જ્યારે એ કાળ ઉત્પાદ એને ખ્યાલ આવે છે કે આત્મામાંથી શું થાય છે, તો કે આત્મામાંથી તો ઉત્પાદનો જન્મ લે છે, ઉત્પાદ વે ધ્રુવયુક્તમ સત છે. અશુદ્ધતા તો કઈ અંદરથી આવતી નથી, અશુદ્ધતા જો અંદરથી આવે તો દ્રવ્ય અશુદ્ધ થઈ જાય, અશુદ્ધતા તો પરિણમનમાં ગુણોના પરિણમનમાં સમયવર્તી છે. એવી જ રીતે જો એમ કહો તમે કે પર્યાયની શુદ્ધતા અંદરથી આવે છે, તો પર્યાયની શુદ્ધતા પણ અંદરથી નથી આવતી, એ તો સમયવર્તી પ્રગટ થાય છે, પ્રગટ થાય ત્યારે. અંદરથી તો શું આવે છે, ઉત્પાદ જ આવે છે, પ્રત્યેક ગુણની પ્રત્યેક પર્યાયનો ઉત્પાદ અંદરથી પ્રગટ થાય છે, અને એ ઉત્પાદમાં જે સમયવર્તી પરિણમન ચાલે છે એ પરિણમન કાળરૂપ છે, એમાં ભાવ જે ભયડો એને અશુદ્ધતા કે શુદ્ધતા કહેવામાં આવે છે. આવી વસ્તુની સ્થિતિ અનાદિથી ચાલી રહી છે, અનાદિથી પરિણમન આવું ચાલી રહ્યું છે, અનાદિથી ધ્રુવની સત્તા આવી છે. આખું ઉત્પાદ ધ્રુવયુક્તમ સત છે, એમાં ઉત્પાદમાં જે અશુદ્ધતા કહેવામાં આવી એ ગુણોના પરિણમનની અશુદ્ધતા છે, અને ખરેખર તો એ આશ્રવોની અશુદ્ધતા છે. એ સમયે પણ જીવ તત્વ છે એ તો શુદ્ધ 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 ને શુદ્ધ રૂપે રહી ગયું છે. અશુદ્ધતાના કાળે જીવ તો શુદ્ધ રૂપે રહી ગયો છે, પણ અશુદ્ધતાના કાળે એનું જે સમયવર્તી ખંડરૂપ કાળ છે ઉત્પાદનો, એ પણ ખરેખર ઉત્પાદ 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 રૂપે રહી ગયો છે. એમાં જે ભાવ ભળે એને ખરેખર અશુદ્ધતા કે શુદ્ધતા કહેવામાં આવે છે. ઉત્પાદ વ્યય પર્યાયનો સ્વભાવ, ધ્રુવ છે એ દ્રવ્યનો સ્વભાવ, પરિણમન છે એ પર્યાયનો વિભાવ. વિભાવ એટલે કે અશુદ્ધ પર્યાયો તો પણ એને વિશેષ ભાવ કહેવાય, શુદ્ધ પર્યાયો તો પણ એને પર્યાયનો વિશેષ ભાવ કહેવાય. વિશેષ ભાવ શા માટે કહેવાય, કે એ નવો ભાવ થયો એટલે એને વિશેષ ભાવ કહેવામાં આવે. ઉત્પાદ છે એ અનાદિથી જૂનો 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 ઉત્પાદ 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 ઉત્પાદ, જેમ કે પ્રગટ પ્રત્યેક સમયે જ્ઞાન પ્રગટ થાય ને, પ્રત્યેક સમયે પ્રગટ જ્ઞાન થાય, તો જ્ઞાન 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 પ્રત્યેક સમયે જ્ઞાનનો ઉત્પાદ હોય ને. હવે એ જ્ઞાનમાં કંઈક અશુદ્ધ જ્ઞાન કે શુદ્ધ જ્ઞાન એવું નથી, જ્ઞાનમાં તો જાણવું છે, એ જાણવાનો ઉત્પાદ છે. જ્ઞાન એક જ છે. હવે એ જ્ઞાનમાં એક જાણવું પણ ચાલી રહ્યું છે અને એ જ જ્ઞાનમાં એક પરસાપેક્ષતાથી પરનિમિત્તથી એક વિકલ્પાત્મક પરિણમન પણ ચાલી રહ્યું છે. એને જ્ઞાનાત્મક વિકલ્પ પણ કહેવામાં આવે છે. હવે એ જ્ઞાનાત્મક વિકલ્પ અને જ્ઞાન, હવે જ્ઞાન તો એનો સ્વભાવમાં જાણવું 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 ચાલી રહ્યું છે. હવે રાગ સંબંધીનું જે જ્ઞાન ચાલ્યું કે જ્ઞાયક સંબંધીનું જે જ્ઞાન ચાલ્યું અને એ જ્ઞાન ચાલતું હોવા છતાં આ જ્ઞાયકનું જ્ઞાન છે, આ રાગનું જ્ઞાન છે, એવો જે વિકલ્પ ચાલે છે એ વિકલ્પથી પાર આખો જ્ઞાયક અને એક જ્ઞાન રહેલું છે, એવા જ્ઞાનનો એને વિશ્વાસ ને એવા જ્ઞાયકનો એને ભરોસો આવે ત્યારે એને વિકલ્પ તૂટે અને નિર્વિકલ્પ દશા પ્રગટ થાય. એમ આમાં આ આખી ગુરુદેવે જે આમાં સ્પષ્ટીકરણ કર્યું ને એમાં આ વિષય આખો ભરેલો છે. આખો એક અખંડતા રૂપી જ્ઞાયક ભાવ, એક ખંડરૂપી જ્ઞાનનો ઉત્પાદ અને એક શ્રદ્ધાનું પરિણમન, એક ચારિત્રનું પરિણમન અને એની સાથે અનંત ગુણોનું પરિણમન. મુખ્યપણે શ્રદ્ધા અને ચારિત્ર. શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલે છે, ચારિત્રમાં રાગ ચાલે છે અત્યારે વિપરીત પર્યાયમાં, અને જ્ઞાનમાં અત્યારે જાણવું ચાલે છે, અને જ્ઞાનમાં જાણવું ચાલે છે એમાં પણ રાગ અને મિથ્યાત્વની અપેક્ષાએ એવું જ્ઞાન વર્તતું હોવાને કારણે એ જ્ઞાનમાં એવા વિકલ્પ થયા કરે છે કે અત્યારે મિથ્યાત્વ ચાલી રહ્યું છે, અત્યારે રાગ ચાલી રહ્યો છે. એ જ્ઞાનનો વિકલ્પ છે, એ જ્ઞાન નથી. વિચાર કહેવામાં જે વિચાર, વિચાર જે દશા ચાલે છે ને એ વિચાર સાથે જ્યારે આવું બીજું કોઈ પરિણમન ખ્યાલમાં લેવામાં આવે તો એ વિચારનું નામ વિકલ્પ બની જાય છે, એ વિચાર નથી રહેતો. અને એ વિચાર જ્યારે એ વિકલ્પના પરિણમનથી પાર વિચાર જ્ઞાનમાં ચાલવા માંડે ત્યારે એ વિચાર ચાલતા ચાલતા એ જ્ઞાન આત્મા સાથે જ્યારે એ વિચાર ભળે ત્યારે એને જ્ઞાન કહેવામાં આવે છે. આવી કોઈ સ્થિતિ આ રીતે અંદરમાં રહેલી છે, આવો કોઈ સ્વભાવ રહેલો છે. સ્વભાવની જ્યારે ઉર્ધ્વતા જીવને આવે છે ત્યારે વિકલ્પ હોવા છતાં વિકલ્પ દેખાતો નથી. એને વિકલ્પ હો, વિકલ્પ ચાલતો હો, છતાં વિકલ્પથી પાર એક જ્ઞાન છે ને એ મહિમાના લક્ષવાળો એક ભાવ, એક અંદરમાં કામ કરતો જ્ઞાનમાં ચાલુ થઈ જાય છે. અને એ જ્ઞાનમાં જે એક છેડો ચાલુ થાય છે ને એ છેડો અંદર જવા માટે, અંદર જવા માટે તત્પર હોય છે, અંદર જવા માટે તૈયારી કરતો હોય છે. અને એ તૈયારી કરતો છેડો છે એ વિકલ્પથી દૂર, મનના સંગથી દૂર, જ્ઞાયકથી સન્મુખ, હજી અભેદપણે પરિણમો નહીં, આમાં સાક્ષાત આવ્યું ને, સાક્ષાત એટલે પ્રત્યક્ષ, હજી પરોક્ષપણે જ્ઞાન ચાલે છે. મનથી ઉન્મુખ, વિકલ્પથી ઉન્મુખ, જ્ઞાયકથી સન્મુખ, પણ અભેદ નહીં, એવું કોઈ જ્ઞાન, એક જ્ઞાન ચાલુ થાય છે જીવને. અજ્ઞાની જીવની વાત ચાલે છે, અજ્ઞાન દશાની વાત ચાલે છે. અજ્ઞાન દશામાં એક જ્ઞાન દશા ચાલુ થાય છે, એ જ્ઞાન દશા વિકલ્પથી પાર છે, મનના સંગથી પાર છે, જ્ઞાયકની સન્મુખતા વાળી છે, છતાં જ્ઞાયકને ભેટી નથી. એવી કોઈ જ્ઞાનની સ્થિતિ જીવની ક્યારે ચાલુ થાય કે જેને આવો વિષય ખ્યાલમાં આવે કે આ અનાદિથી વિકલ્પ ચાલે છે ને, આ વિકલ્પ મારું સ્વરૂપ નથી, આ વિકલ્પરૂપ પરિણમન, દુઃખરૂપ પરિણમન મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો ચૈતન્ય સત્તા છે, મારું સ્વરૂપ તો સુખનો દરિયો છે, મારો સ્વરૂપ તો જ્ઞાનને આનંદથી ભરેલું છે. મારા સ્વરૂપમાં જોઉં છું તો મને જ્ઞાન, આનંદ, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સરદર્શિત, સરગ્નત્વ, સચ્છત, પ્રકાશ એવી અનંત શક્તિઓનો ભંડાર મારી પાસે ભરેલો છે. 47 તો આચાર્ય લખી, ગુરુદેવે 54 શક્તિ બહાર પાડી, પણ ખરેખર તો એવી અનંત શક્તિથી લબાલબ ભરેલો પરમાત્મા છે. અને એ પરમાત્મામાં એક એક પ્રદેશે અનંત શક્તિઓ વ્યાપકપણે પડેલી છે, એક એક પ્રદેશે અનંત શક્તિઓ. આવી જે આમ આમ અસંખ્ય પ્રદેશ છે ને એમાં અનંત ગુણો દરેક પ્રદેશે પથરાયેલા છે. એ પથરાયેલા અનંત ગુણો એવી મારી શક્તિ છે, એવો મારો સ્વભાવ છે, એવું મારું શક્તિવાનપણું છે, એવો એને શ્રદ્ધામાં વિશ્વાસ આવવા માંડે તો આ વિકલ્પો હોવા છતાં એક જ્ઞાનનું પરિણમન એવું સ્વસન્મુખ થતું ચાલવા માંડે. હજી સ્વસન્મુખતા ન થઈ હોય પણ જ્ઞાનનો એક છેડો છે ને એ વિકલ્પથી ફરી અને આજ્ઞાયક તરફ ચાલુ થઈ જાય. જ્ઞાન છે ને એ હંમેશા સ્વપર પ્રકાશક હોય, હંમેશા દ્વિરૂપતાવાળું હોય, હંમેશા બે છેડાવાળું હોય,
તો એનો એક છેડો છે ને એ જ્ઞાયકથી ક્યારેય છૂટે નહીં. એ છૂટી જાય ને તો જ્ઞાને ન રહીએ ને જ્ઞાયકે ન રહીએ. પણ એ જ જ્ઞાનનો છેડો જ્યાં ચાલતો હોય ત્યાં આવી રીતે રાગાદી ભાવ અને શ્રદ્ધામાં મિથ્યા તો ચાલતું હોય તો એ સંબંધીનો વિકલ્પ ચાલ્યા કરે. એને કહેવાય જ્ઞાનાત્મક વિકલ્પ. એ જ્ઞાનાત્મક વિકલ્પ ને રાગાત્મક વિકલ્પ જ્યાં જ્ઞાન ખ્યાલમાં આવે, જ્યાં જ્ઞાન એને પકડાવવા માંડે કે ઓહો આ જ્ઞાનમાં તો આત્મા રહેલો છે, આ જ્ઞાનમાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે, આ જ્ઞાનનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક છે, એટલે પેલામાં પેલો સ્વપ્રકાશક લખ્યું છે એમાં, એવો સ્વપ્રકાશક છે એનો સ્વભાવ, એમ જ્યાં એને ખ્યાલમાં આવે ત્યાં જ ખરેખર એનું જ્ઞાન ઉર્ધ્વપણે જ્ઞાયક તરફ ધસપસતું જોવા માંડે છે. વિકલ્પ હોવા છતાં વિકલ્પથી પાર એક જ્ઞાન કામ કરવા માંડે છે. એવા જ્ઞાનમાં જ્યારે આત્મા ખ્યાલમાં આવે ત્યારે ખરેખર એમ કહેવાય કે આ જીવ સાક્ષાત સમયસાર થઈ ગયો. સમયસાર હતો અને સાક્ષાત પ્રત્યક્ષ સમયસાર થઈ ગયો. આમાં કીધું ને કે પ્રત્યક્ષ જ્ઞાતા છે. ઇન્દ્રિય અલિંગ્રહણના 172 બોલમાં છઠ્ઠો બોલ છે, પેલો ઇન્દ્રિયથી જાણતો નથી, બીજો ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી, અનુમાનનો વિષય નથી, ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી, અનુમાન દ્વારા બીજા દ્વારા પણ અનુમાન વડે જણાતો નથી. તો કે એ કેવો છે? તો કે પ્રત્યક્ષ જ્ઞાતા છે, જે પોતાના જ્ઞાનમાં જ્ઞાતાપણું પ્રગટ થાય એવો જ્ઞાયક ભાવ એને પ્રત્યક્ષ જ્ઞાતા કહેવામાં આવે છે. એવો પ્રત્યક્ષ જ્ઞાતા પોતાનો સ્વભાવ છે એ આવા વિકલ્પની પરિપાટીથી પાર છે. એવો જ્યારે જીવને સમજણમાં આવે કે આવો મારો જ્ઞાયક ભાવ છે તો એની ધારા એક ધ્રુવની ધારા અંદર ચાલતી હતી એ ઉપયોગ રૂપે બહાર આવે અને એ ઉપયોગ રૂપે બહાર આવતી ધારા એ ધારા સાથે જોડાયેલી હોય એવો ખ્યાલ આવે ત્યાં જ એ જ્ઞાન આત્મસન્મુખ થઈને પરિણમી જાય. એને એમ કહેવાય કે આ જીવ સાક્ષાત સમયસાર થયો, વિકલ્પ તોડ્યા, અજ્ઞાન દશા ગઈ, જ્ઞાન દશા પ્રગટ થઈ, શ્રદ્ધાપૂર્વક જ્ઞાનપૂર્વક સ્વરૂપાચરણ ચારિત્રની ચતુર્થ ગુણતાની સ્થિતિ આ જીવને આવી ગઈ. એનું નામ અનુભૂતિ અને સાક્ષાત સમયસાર થયો એમ કહેવામાં આવે. સર્વભવી જીવો આવા પૂજ્ય ગુરુદેવશ્રીના ઉપદેશને અવધારી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.